मंगलाचरण लइए छे।
नमो हरिहंता नमो सिद्धानं नमो आयरियानं नमो वज्रायानं नमो लोये सबसाहूं।
आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माला नो स्वाध्याय चाले छे। એમાં આપણે ફોર્થ ચેપ્ટર ચાર અભાવ એને આપણે ચર્ચા ચાલુ કરી છે। વિલ કવર સમ વેરી વેરી બેઝિક્સ, એટલે આપણે એમાં કનેક્શન દેખી શકે। આપણે જો લાસ્ટ ટાઈમ એક ક્લાસ થયો હતો એમાં આપણે ચાર અભાવના નામ અને બે ભાવ એની આપણે ચર્ચા શરૂ કરી હતી। પેજ 111 ક્વેશ્ચન નંબર 314। જો આપણે એક્ચ્યુઅલ ચેપ્ટર ફરી શરૂ કરીએ એની પહેલા થોડુંક એકદમ બેઝિક જોઈએ, એટલે આપણને એક કનેક્શન બેસી જાય કે ક્યાંની વાત કરે છે બુકમાં। જો આપણે સૌથી પહેલા એક વસ્તુ જોઈ હતી કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યને એના ત્રણ જે અંશો છે એમાં ડિસ્ક્રાઇબ કરી શકાય। તો એનો દ્રવ્ય અંશ છે, પ્લસ એનો ગુણ અંશ છે અને એનો પર્યાય અંશ છે। જો ટર્મ થોડો ટેકનિકલ લાગે ને તો આપણે સમજીએ કે સપોઝ આને આપણે ગોલ્ડ બેંગલ સોનાની બગડીઓ બરાબર, તો એમાં એક દ્રવ્ય છે, દ્રવ્ય એટલે કે સબસ્ટન્સ। કયું સબસ્ટન્સ છે? ઉદ્ગલ છે, ઉદ્ગલ અથવા એને ઇન બ્રેકેટ ગોલ્ડ પરમાણુ લઈએ ફોર એક્ઝામ્પલ। એની કઈ પ્રોપર્ટીઝ છે ગોલ્ડની? તેના સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એની પ્રોપર્ટીઝ છે। તો એનામાં કઈ ટચ છે? સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ કલર બરાબર આદિ આદિ, પ્લસ એનું વર્તમાન એની પર્યાય છે। પર્યાય એટલે એનું વર્તમાન અવસ્થા, એની વર્તમાનમાં એ કયા ફોર્મમાં છે? એ તો અત્યારના કયા ફોર્મમાં છે? એ બેંગલ્સના ફોર્મમાં છે। ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુને એના ઇન્ડિવિજ્યુઅલ એના ઓલામાં ક્લાસિફાઈ કરી શકાય કે એક તો એ સબસ્ટન્સ પોતે અને એનું વર્તમાન ફોર્મ, એનું કરંટ, એની ઇન વોટ ફોર્મ ઇટ એક્ઝિસ્ટ રાઈટ નાઉ। જે આ આખી જે વસ્તુ છે, આ દ્રવ્ય અને ગુણ, આ કોઈ પણ પદાર્થની ત્રિકાળી વસ્તુ છે, એ ત્રણેય કાળ રહેવા વાળી વસ્તુ છે। કે વી હિયર ન્યૂટન્સ લો ને કે એટમ્સ આર નેવર ક્રિએટેડ, દે આર નેવર ડિસ્ટ્રોયડ, રાઈટ? દે ઓલવેઝ સ્ટે એઝ એટમ્સ। હવે તો ન્યૂટન ભાઈએ તો હમણાં લખ્યું, આપણા શાસ્ત્રમાં તો 2000 વર્ષ છેલ્લેથી છે ઓલરેડી, કે આ ઉજ્જવલ અને એના ગુણો, કે દ્રવ્ય અને એના ગુણો સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એ અનાદિ અનંત છે, એ હંમેશા રહે છે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થયા કરે છે। કે બંગડી છે એમાંથી બુટ્ટી થશે, એમાંથી વીટી આદિ થશે, ઓર ફોર ધેટ મેટર ગોલ્ડમાંથી એ કન્વર્ટ થઈને કોઈ બીજું એલિમેન્ટ બની જશે, મે બી બાય મીન્સ ઓફ સમ ન્યુક્લિયર રિએક્શન કે સમ અધર મેથડ, પણ તો પણ એ જે પરમાણુ જે છે એ હંમેશા એવું ને એવું જ રહે છે। ખ્યાલ આવે છે? કેવી રીતના એવું રહે છે કે અત્યારના આ ગોલ્ડને આપણે પરમાણુ લીધું, પૂજગલ લીધું છે, પણ એકચ્યુઅલી ગોલ્ડ ઇઝ મેડ અપ ઓફ એટમ્સ, મોલેક્યુલ્સ, એવી રીતના એટમ્સ, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ આદિ હશે। એનું પણ હજી તમે જાઓ તો દેર ઇઝ અ ફંડામેન્ટલ યુનિટ ઓફ પૂજગલ, બરાબર છે કે નહીં? એ ફંડામેન્ટલ યુનિટને પરમાણુ કહેવાય છે। આજે પૂજગલ પરમાણુ એ ફંડામેન્ટલ યુનિટ ઇઝ ધ દ્રવ્ય, બરાબર છે? આટલું બધાને ખ્યાલ આવે છે? તો આ પરમાણુ અને એની પ્રોપર્ટીઝ, એના ગુણો, એક ત્રિકાળી વસ્તુ છે, ત્રણેય કાળ રહેવા વાળી, ત્રણેય કાળ રહેવા વાળી એટલે કે અનાદિકાળથી એ પરમાણુ છે અને એના કંઈક ને કંઈક ગુણો છે અને અનંતકાળ સુધી એવા ને એવા જ રહે છે। આ જે પર્યાય જે છે પર્યાય બદલતી રહે છે, બરાબર,
એટલે આને કહેવાય ક્ષણિક.
આ પર્યાયો ક્ષણિક છે, એ પર્યાયો નિરંતર બદલતી રહે. જેવી રીતે આપણે એમ કહીએ ને કે એવરી સબસ્ટન્સ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ, કાકા આ બાજુ આવી જાઓ, ફરી આવી જાઓ અહીંયા. તો એવરી સબસ્ટન્સ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ, રાઈટ? જેવી રીતના ટેબલ છે, તો આ ટેબલ નવું લીધું ત્યારે એકદમ શાઇનિંગ ને બ્રાઇટ ને એવું હતું, પણ હવે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કંઈક ને કંઈક ચેન્જીસ એમાં થયા છે ને. એ જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસ ને પર્યાય કહેવાય, એ એની બદલતી વસ્તુ છે. એ ચેન્જ કોઈ સડન મોમેન્ટમાં થાય છે કે ઓલવેઝ ઇન્ક્રીમેન્ટલ ચેન્જ થયા કરે છે? ઓલવેઝ કંઈક ને કંઈક ઇન્ક્રીમેન્ટલ ચેન્જ થયા જ કરે છે. આપણને ક્યારે દેખાય વેન દેર ઇઝ અ સિગ્નિફિકન્ટ ચેન્જ અને વી કેન ફીલ ઇટ, પણ બિફોર દેટ ઓલ્સો એવરી મોમેન્ટમાં ચેન્જ થયા કરે છે, તો એને પર્યાય કહેવાય છે, બરાબર? હવે આપણે ચેપ્ટર ચાલે છે ચાર અભાવ. એ ચાર અભાવમાં આપણે ચાર જાતના અભાવ જોશું. જો ફરીથી એકવાર નામ જોઈ લઈએ, બધાને નામ યાદ છે? છેલ્લો અભાવ કયો છે?
રાગ ભાવ. રાગ ભાવ. પછી બીજો પ્રધ્વંસા ભાવ. થર્ડ અન્યોન્ય, અન્યોન્ય ભાવ. અને ફોર અત્યંત ભાવ.
રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. બધા સાથે બોલશું એટલે નામ યાદ રહી જાય આપણને. રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. ફરીથી એક વાર, રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. જો હવે આ ચાર માંથી આ ત્રણ અભાવ જે છે, ફર્સ્ટ થ્રી, દેટ અપ્લાયઝ ટુ પર્યાય. બધા આ જરા વ્યવસ્થિત સમજી લો તો તમને આ ચાર અભાવ સમજવાનું બહુ ઈઝી થઈ જાય. રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ અને અન્યોને અભાવ, ઓલ થ્રી ઓફ ધેમ અપ્લાયઝ ટુ પર્યાય, બરાબર? ઓકે. અને આ અત્યંત ભાવ છે, દેટ અપ્લાયઝ ટુ દ્રવ્ય ઇટસેલ્ફ. અત્યંત ભાવ અપ્લાયઝ ટુ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય. અને આ ત્રણ ભાવ અપ્લાયઝ ટુ પર્યાય. જો કેવી રીતના એ જરા સમજીએ. આપણે પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવની ડેફિનેશન લાસ્ટ ટાઈમ જોઈ હતી, એને ફરીથી જોઈએ. પ્રાગ ભાવ કોને કહેવાય છે? પ્રાગ ભાવ એટલે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ. પૂર્વ એટલે પાસ્ટ, પૂર્વ એટલે પાસ્ટ પર્યાય. લેટ્સ ઇમેજિન દેટ વી ડ્રો જે ટાઈમ ફ્રેમ હોય એ ટાઈમ ફ્રેમને આપણે એક્સિસમાં ડ્રો કરીએ છીએ. ઇમેજિન કે સપોઝ આ એક પેન છે, બરાબર? એ પેન આ વર્તમાનમાં પેન છે. ધીસ પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ પેન. ધીસ ઇઝ ટાઈમ એક્સિસ. આ ટાઈમ એક્સિસ છે અને આ પુદ્ગલના પરમાણુ, ધીસ ઇઝ મેડ અપ ઓફ પુદ્ગલ, રાઈટ? એ કંઈક ને કંઈક એટમ્સ મોલિક્યુલ્સથી બનેલી છે, બરાબર? તો એ વર્તમાનમાં એ પેનના ફોર્મમાં છે. એ ફોર્મ અત્યારના આ પર્ટિક્યુલર ફોર્મ છે, બરાબર? સપોઝ આ પ્લાસ્ટિકને હું તોડી તોડી નાખું, એના કંઈક ભૂકા કરી નાખું, પાવડર કરી નાખું, એને મેલ્ટ કરી નાખું, તો શું થશે? એ પરમાણુ તો એમને એમ રહેશે, પણ એનું ફોર્મ ચેન્જ થઈ જશે, કરેક્ટ? ઇફ આઈ હીટ ઇટ આઈ બર્ન ઇટ, તે પરમાણુ કદાચ ગેસ કાર્બન ડાયોક્સાઇડ થઈને બીજે ફેલાઈ જશે, ઓર એ મોલ્ટન માસ બનીને ચાર થઈને પાવડર જેવી રીતના રહી જશે, રાઈટ? તો એઝ ધ ટાઈમ ઇઝ પ્રોગ્રેસિંગ, એઝ ધ ટાઈમ ઇઝ પ્રોગ્રેસિંગ. અચ્છા, વર્તમાનમાં એ પેનના ફોર્મમાં છે, રાઈટ? એ વર્તમાનમાં ને વર્તમાનમાં કાર્બન ડાયોક્સાઇડ થાય છે? નોટ પોસિબલ. દેર ઇઝ સમ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ, રાઈટ? You have to spend some time and energy to convert that to carbon dioxide or other forms.
So in future, let's say it becomes CO2 at this particular time.
In future, I spend some energy on it, मैंने बाड़ी नाख्यू, मैंने कहीं कर्यू, अने carbon dioxide कर्यू. So there is some time gone, there is some energy gone on it, energy spent on it, बराबर? પણ એ જે પરમાણુ જે કુદલ ના પરમાણુઓ એટમ્સ અને મોલિક્યુલ છે આ બ્રેકેટ નો પોર્શન છે એ તો એમને એમ રહ્યા ને છે કે ધેર વર એક્સ નંબર ઓફ
પરમાણુ હિયર
વિચ મેડ ધીસ પેન ટોટલ એને કાઉન્ટ કરીએ તો મે બી 1 લાખ 2 લાખ જેટલા પણ હોય આપણે એને એક્સ રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો કેન યુ જે આપણે કેમિકલ ઇક્વેશન લખીએ ને તો સી પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ CO2 તો 1 એટમ ઓફ કાર્બન ઓન ધીસ સાઈડ 1 એટમ ઓફ કાર્બન ઓન ધીસ સાઈડ 2 એટમ્સ ઓફ ઓક્સિજન ઓન ધીસ સાઈડ 2 એટમ્સ ઓન ધીસ સાઈડ તો ઇક્વેશન ઓલવેઝ બેલેન્સીસ રાઈટ આપણે અનબેલેન્સ ઇક્વેશન ક્યારે જોયું છે ન થઈ શકે સિમિલરલી અહીંયા એક્સ નંબર ઓફ પરમાણુ છે આ પેનમાં તો અહીંયા પણ એક્સ નંબર ઓફ પરમાણુ હોવા જ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ ખ્યાલ આવે છે એટલે ધીસ પોર્શન રિમેન ધ સેમ ધીસ પોર્શન ઇઝ ચેન્જ ખ્યાલ આવે છે ઓકે તો હવે પ્રાગભાવ શું કહે છે વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ તો લેટ્સ સે નાઉ ધીસ ઇઝ વર્તમાન કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ધ પ્રેઝન્ટ રાઈટ એને બધું આપણે બાળી નાખ્યું બધું કરી નાખ્યું
તો વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ
વોટ ઇટ સેઝ ઇઝ આ પરમાણુઓ વર્તમાનમાં કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં છે કરેક્ટ એ જ પરમાણુઓ પૂર્વમાં પેનના ફોર્મમાં હતા કરેક્ટ ઇઝ ઇટ પોસિબલ કે આ પરમાણુઓ વર્તમાનમાં કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં છે એન્ડ વર્તમાનમાં જ પેનના ફોર્મમાં પણ નોટ પોસિબલ કરેક્ટ તો વર્તમાન પર્યાયમાં પૂર્વ પર્યાયનો અભાવ એટલે કે એ પરમાણુઓ જે પૂર્વમાં પેનના ફોર્મમાં હતા એ વર્તમાનમાં પેનના ફોર્મમાં નથી સ્ટ્રેટ ફોરવર્ડ two things that mix into one thing will also have different form for example no it never gets mixed jevi ritna apne let's say we take another example
apne carbon dioxide no lido right let's take another example where we will
either we will take a physical mixture or a chemical mixture સો વી ટેક ટુ એક્ઝામ્પલ સાઇમલ્ટેનિયસલી
જેવી રીતના એક તો છે કે આપણે ભેલપુરી બનાવી
એ કેવું મિક્સર છે ફિઝિકલ મિક્સર રાઈટ તો
એના ઇન્ગ્રેડિયન્ટ કે જે પણ છે મમરા છે એક્સેટ્રા એક્સેટ્રા
ઇમેજિન ભેલપુરી ઇન યોર માઇન્ડ દે આર સેપરેટ ઇન્ગ્રેડિયન્ટ હિયર
અને અહીંયા શું છે એ ભેલના ફોર્મમાં છે
રાઈટ હવે વેન ઇટ ઇઝ ફિઝિકલ મિક્સર વેન યુ લુક કોર્સલી તો ઇટ અપિયર ધેટ ધે હેવ મિક્સ ટુગેધર પણ વેન યુ લુક ફાઇનલી ઇનસાઇડ પરમાણુના લેવલ પર તો સ્ટીલ પરમાણુ એવરીથિંગ ઇઝ સેપરેટ સિમિલરલી યુ ટેક શુગર અને યુ ટેક મિલ્ક યુ મિક્સ શુગર ઇન ધ મિલ્ક તો ડિઝોલ્વડ ફોર્મમાં છે પણ વેન યુ લુક વેરી ક્લોઝલી સ્ટીલ શુગર મોલિક્યુલ્સ આર ફ્લોટિંગ ઇનસાઇડ મિલ્કની અંદર રાઈટ તો એક એક પરમાણુ તો સેપરેટ જ છે નાઉ ટેક અ કેમિકલ મિક્સર કે લેટ્સ સે વી ટુક અનધર પેન પાણી લઈએ ચલો
તો H2 એન્ડ O2
રાઈટ સો વી નીડ 2H2 એન્ડ 1O2
ટુ બેલેન્સ ધ રિએક્શન
અને અહીંયા શું બને છે
H2O
બટ ટુ મોલિક્યુલ્સ ઓફ H2 હવે ધીસ ઇઝ અ કેમિકલ રિએક્શન તો ઓન ધ કોર્સર સાઈડ ઇટ અપિયર્સ ધેટ ધીસ મોલિક્યુલ ઇઝ H2O અને આ મોલિક્યુલ શું હતા એક હાઇડ્રોજનનું છે અને એક ઓક્સિજનનું છે So
let's say I will draw it so it is easier. This is H2 and this is O2, right? After our day of H2 na lida.
So here it appears separate. They are separate.
And here so thayu, there is an O and there is H.
ये केमिस्ट्री ना स्टूडेंट आते हैं ख्याल है देयर इज अ मिकी माउस स्ट्रक्चर H2O में तो दिस इज H2O हां दिस इज वाटर सो नाउ इट अपीयर्स व्हेन इट इज 1 बराबर ख्याल आवे छे के नहीं पण હવે તમે એને ડિટેલ માં જઈને જુઓ તો હજી પણ ઓક્સિજન ઇઝ સેપરેટ હાઇડ્રોજન ઇઝ ઓલસો સેપરેટ ઇવન ધો ધે હેવ જોઇન્ડ એન્ડ ધે હેવ કમ ટુગેધર ઇનટુ અ સિંગલ મોલેક્યુલ ખ્યાલ માં આવે And still we are looking to cores right now. If you go in further depth, आज आपको representation जी आगोर, it has protons, neutrons, electrons, बोला है? So is there any electron loss? No electron loss. आ oxygen नहीं valency कितनी है थी? कोई ने क्या लिया valency? 2 minus, very good. Oxygen नहीं 2 minus or minus 2. Hydrogen is plus 1. Very good. And here, as a molecule, it is 0. Same, one extra electron from oxygen is shared with hydrogen on both the sides. So, total number of paramanu, atoms, proton, neutron, electron is remaining constant. The only change is it has changed its form. કે પહેલા એ ખાલી ગેશિયસ ફોર્મમાં હતા હવે ઇધર લિક્વિડ ઓર સ્ટીમ ઓર આઈસ વિચ એવર ફોર્મ ઇટ ઇઝ ખ્યાલ આવે તો ફિઝિકલ હોય કે કેમિકલ હોય ઓનલી ધ ફોર્મ ઇઝ ચેન્જિંગ તો નાઉ આ પ્રાગભાવ આપણે શું કહીએ છીએ કે જે પ્રેઝન્ટ ફોર્મ જે છે વેન ધ પરમાણુ ઓર વેન ધી મોલિક્યુલ્સ આર ઇન ધેટ ફોર્મ At the same time, it cannot be in any other form. Scientifically, it appears so easy. પણ આપણે પ્રાગ ભાવ ને પ્રધ્વંસા ભાવ ને એવું કહીએ તો મગજ ધ્વંસ થઈ જાય આપણું ખ્યાલ આવે છે આ બધાને સમજાય છે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ એને કહેવાય પ્રાગ ભાવ સિમિલરલી વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ એને કહેવાય પ્રધ્વંસ અભાવ તો હવે સપોઝ આને વર્તમાન લઈ લઈએ તો ભવિષ્યમાં વોટર થવાનું છે ને વર્તમાન આને લઈ લઈએ તો ભવિષ્યમાં વોટર થવાનું છે તો વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ એટલે જયારે ભવિષ્યમાં H2O હશે તો એટ ધ સેમ ટાઈમ એ પાછું H અને O નહીં હોય એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ ઇન વન પર્ટિક્યુલર ફોર્મ ખ્યાલ આવે છે આ ફરીથી તો આ કેમાં અપ્લાય થયા આ બે ભાવ એક પર્યાયમાં અપ્લાય થયા પર્યાય એટલે કે કોઈ પણ સબસ્ટન્સ ના પ્રેઝન્ટ ફોર્મ પર એ વસ્તુઓ અપ્લાય થઈ આ સિદ્ધાંત એના દ્રવ્ય પર અપ્લાય થતા નથી ખ્યાલ આવે છે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ એ દ્રવ્યની પર્યાય ઉપર લાગુ પડે છે દ્રવ્ય પર લાગુ પડતા નથી આ સિદ્ધાંત ક્લિયર થયો બધાને ઓકે હવે જો આપણે અમુક વસ્તુ આને સમજવા માટે વધારે ડિટેલમાં લઈએ આ તો પરિભાષા આપણે લીધી એટલે એનો મીનિંગ સમજી ગયા પણ હવે આને જાણીને બેનિફિટ શું થશે તો એના માટે આપણે અમુક વસ્તુઓ જોઈએ છે જો સૌથી પહેલું પ્રાગ ભાવ સમજવાથી શું ફાયદો પ્રાગ ભાવ સમજવાથી પ્રાગ ભાવ એટલે શું આપણે વન એટ અ ટાઈમ લઈએ હવે કે વર્તમાન કાળનો ભૂતકાળની પર્યાયમાં અભાવ એટલે કે વર્તમાનમાં H2O છે તો ભૂતકાળમાં એ H2O નહોતું એ કંઈક બીજા ફોર્મમાં હતું અને જાણવાથી બેનિફિટ એ છે કે જો આવું ન હોય જો આવું ન હોય તો સૈદ્ધાંતિક રીતે કાર્ય અનાદિનું થાય હવે એને કેવી રીતના એ સમજીએ કાર્ય અનાદિનું થાય એનો શું મતલબ એનો જો એવી રીતના અત્યારના વર્તમાનમાં એ એ તો આવી જ રહેતા વર્તમાનમાં એ H2O ના ફોર્મમાં છે અને પહેલા એ H અને O ના ફોર્મમાં હતું હવે ઇમેજિન કરો કે ધીસ રૂલ ઇઝ રોંગ, ધીસ રૂલ ઇઝ નોટ પોસિબલ. તો એ વર્તમાનમાં H2O પણ છે અને ભવિષ્ય ભૂતકાળમાં એચ પણ છે, ઓ પણ છે અને H2O પણ છે. ઇટ સેમ વસ્તુ, ઇટ ઇઝ નોટ પોસિબલ પણ ઇમેજિન કે ઇટ ઇઝ પોસિબલ ફોર રાઈટ. હવે સપોઝ આની પણ પહેલા જ્યાં એચ અને ઓ ની પહેલા એ કઈક બીજા ફોર્મમાં હશે તો ત્યારે પણ એ H2O છે. અથવા એ એટમ્સ અને મોલેક્યુલ્સ લેટ સે બિગ બેંગ ના ટાઈમ પર એ આખું એક કઈક માસ હતું, બિગ બેંગ ઇઝ રોંગ પણ ઇમેજિન કરો કે એવું કઈક હતું તો ત્યારે એ ઇન્ક્રેડિબલી ડેન્સ કઈક પીસ ઓફ માસ હતું. તો ત્યારે હાઇડ્રોજન ને ઓક્સિજન કઈક બીજા ફોર્મમાં હશે, કોઈ બીજા મેટલ ના ફોર્મમાં હશે કે કઈક બીજા પરમાણુ ના ફોર્મમાં, પણ ત્યારે પણ H2O હોવું પડશે. ખ્યાલ આવે છે? તો જો આ સિદ્ધાંત ન માનીએ તો શું પ્રોબ્લેમ આવે કે H2O વિલ બી પ્રેઝન્ટ સિન્સ એવર, એ કાર્ય અનાદિકાળ નું ઠરે. સમજાય ને? ગુજરાતીમાં કહેવું થોડું અઘરું પડે છે કેમ કે એનો ભાવ પકડાય નહીં આપણને. હા, એ તો સિદ્ધાંત બેઝિક થઈ ગયો, એ તો સિદ્ધાંત બેઝિક થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં એની પર્યાય હોય છે, એના ગુણો હોય છે, એનું દ્રવ્ય હોય છે. પણ હવે આ પર્યાયની કેરેક્ટરિસ્ટિક શું, એ પર્યાયમાં કોઈ પ્રિન્સિપલ લાગુ પડે છે કે નહીં, તો એ પ્રિન્સિપલ્સ ની વાતો અત્યારના ચાલુ ચાલે કે હા, કે પર્યાયમાં એક એ સિદ્ધાંત પડે છે કે દરેક દરેક પર્યાય આર સેપરેટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. એ સમજાવવા માટે અહીંયા બે અભાવ કીધા, એક પ્રાગ ભાવ એક પ્રધ્વંસ ભાવ, કે વર્તમાન પર્યાય ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાસ્ટ પર્યાય અને વર્તમાન પર્યાય ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્યુચર પર્યાય. એ ફરીથી આપણો બેઝિક સિદ્ધાંત છે. એ તો જ્યાં દ્રવ્ય ગુણ પર્યાય કીધું તો દ્રવ્ય ને ગુણ શું કીધું, એ તો ત્રિકાળી છે, એ ત્રણેય કાળ એવા ને એવા રહે છે. પર્યાય કેવી છે, ક્ષણિક છે, નિરંતર બદલાયા કરે છે. આપણી બંગડીનું એક્ઝામ્પલ જે લીધું હતું, એ બંગડી એવી ને એવી રહે છે, નથી રહેતી ને. એ દાગીનાઓ ઘસાય છે, જૂના થાય છે, એમાં જે ચમક હોય છે ઓછી થઈ જાય છે, તો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ બદલાય છે. પણ ખરી રીતે આ ક્ષણિક દરેકે દરેક ક્ષણે બદલાતું જ રહે છે. તો દેટ ઇઝ અ બેઝિક નેચર ઓફ એની ફોર્મ, કે ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. હવે જે ચેન્જ થાય છે તો ઇઝ ધ ચેન્જ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર, એને નલિફાય કરવા માટે એમ કહે છે કે ના. પ્રાગ ભાવ એમ કહે છે કે પ્રેઝન્ટ ફોર્મ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એની ઓફ ધ પાસ્ટ ફોર્મ્સ, અને પ્રધ્વંસ ભાવ એમ કહે છે કે પ્રેઝન્ટ ફોર્મ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્યુચર ફોર્મ. પણ ખ્યાલ આવે છે? આપણે પોર્શનમાં થોડુંક આગળ વધીએ તો પહેલાનો તો ખ્યાલ હોવી જોઈએ ને, નહીં તો પછી ડ્રો બાઉન્સ જાય. એના માટે થઈને આપણે આખું બેકગ્રાઉન્ડ ફરી દઈ લીધું. ખ્યાલ આવે છે? ફરીથી કહું, બ્લેન્ક સ્પેસીસ જો ફરીથી જોઈએ. ધીસ ઇઝ ડસ્ટર. આ ડસ્ટરની ટાઈમ સ્કેલમાં એની ટ્રેજેક્ટરી જોઈએ. આ ડસ્ટર ઇઝ મેડ અપ ઓફ, અત્યારના લેટ સે ઇટ ઇઝ 5 યર ઓલ્ડ, આ મંદિર બન્યું ત્યારથી આવ્યું હશે ને. લેટ્સ ઇમેજિન, આઈ ડોન્ટ નો ક્યારે આવ્યું, ઇમેજિન કરીએ કે મંદિર બન્યું ત્યારે આવ્યું, તો ઇટ ઇઝ 5 યર ઓલ્ડ. હવે લેટ્સ સે કે મંદિરમાં આવ્યું એની પહેલા 6 મંથ સ્ટોરમાં પડ્યું હશે, અને એની 6 મંથ પહેલા એ બન્યું છે, એટલે લેટ્સ અઝ્યુમ કે 5.5 યર પહેલા એ બન્યું. હવે એ બન્યું એની પહેલા પણ આના કમ્પોનન્ટ જુદા જુદા તો હશે ને, પ્લાસ્ટિક જુદું, આ સ્પોન્જ જુદું, ને આજે એનું જે પણ છે જુદું, એ ત્રણેય જુદા લેશે. એ 3 મહિના ઇન્વેન્ટરીમાં જુદા જુદા હશે. પછી ત્રણેય કોઈકે લીધા કોઈ કંપનીએ અને બે પુટ ટુગેધર અને મેડ ધ ડસ્ટ. ખ્યાલ આવે છે? આ ટ્રેજેક્ટરીમાં આપણે બેકવર્ડ જતા જઈએ છે. હવે જુદા જુદા હશે એની પણ પહેલા એ પ્લાસ્ટિક મોલ્ડ કરીને બનાવ્યું હશે ને, તો એ કંઈક પેલેટ્સના ફોર્મમાં હશે, એટલે પ્લાસ્ટિકના બીજ આવે ને નાના નાના. તો ઇફ યુ કીપ ઓન ગોઈંગ ટ્રેજેક્ટરીમાં પાસ, તો કંઈક ને કંઈક ફોર્મમાં તો વસ્તુ હતી ને. ઇઝ ધેર એન એવર અ સિચ્યુએશન કે કોઈ ફોર્મ છે જ નહીં? સબસ્ટન્સ કોઈ ને કોઈ ફોર્મમાં તો હોય જ ને. ભલે એનું જેવી રીતના સોનાનો દાગીનો છે, બેંગલ્સ છે, પણ કઈ શેપ ના હોય તો પણ એનો બિસ્કિટ નો શેપ તો હોય ને, કઈક ને કઈ શેપ તો હોય જ. સિમિલરલી આ પ્લાસ્ટિક નું પણ કઈક ને કઈક ફોર્મ તો હોય જ, એનું ફોર્મ છે. એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ સબસ્ટન્સ, એને બે વસ્તુમાં કેટેગરાઇઝ કરી શકાય. વન થિંગ ઇઝ ઇટ્સ એક્ચ્યુઅલ ઇનહેરન્ટ નેચર, વિચ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પ્રેઝન્ટ ફોર્મ. જેવી રીતના ગોલ્ડન બેંગલ જે છે, તો વન થિંગ ઇઝ બેંગલ વિચ ઇઝ ઇટ શેપ, ઇટ પ્રેઝન્ટ ફોર્મ, એની પ્રેઝન્ટ શાઇન, એનો પ્રેઝન્ટ કલર. લેટ સે આપણે કોઈ ચાંદીનું ઘરેણું હોય, એને કાળું પડી ગયું છે, તો પ્રેઝન્ટ ફોર્મ ઇઝ બ્લેક, ખ્યાલ આવે છે ને? પણ એની ઇનહેરન્ટ પ્રોપર્ટી શું છે ચાંદીની? ટુ ગેવ અ વ્હાઇટ શાઇનિંગ કલર. તો ઇનહેરન્ટ પ્રોપર્ટી નેવર ચેન્જીસ, એનું પ્રેઝન્ટ ફોર્મ કીપ ચેન્જીસ. અત્યારે આપણે થોડી સ્થૂળ વાતો કરીએ છીએ, બાકી આ ઇનહેરન્ટ ફોર્મ પણ સ્પર્શ ગંધ વર્ણમાં આવવું જોઈએ, એ વ્હાઇટમાં ના આવે. પણ આ તો ઠીક છે, હમણાં સમજવામાં છે, આટલો ખ્યાલ આવ્યો. સો એવરી સબસ્ટન્સ વિલ હેવ અ ઇનહેરન્ટ નેચર અને ઇટ પ્રેઝન્ટ ફોર્મ, ખ્યાલ આવે છે? પ્રેઝન્ટ ફોર્મ કીપ ચેન્જિંગ, ધ ઇનહેરન્ટ નેચર નેવર ચેન્જીસ, ઇટ ઇઝ ઓલવેઝ લાઈક દેટ. હવે એ જે ચેન્જિંગ નેચર છે, તો એ ચેન્જ ના કોઈ પણ ગાઈડલાઇન પ્રિન્સિપલ્સ તો છે ને, ઇટ કેનોટ ચેન્જ રેન્ડમલી. ને ગોલ્ડ બેંગલ કેન નોટ સડનલી બીકમ સિલ્વર ઇન કલર, બીકોઝ ઇટ સિલ્વર કલર ઇઝ નોટ ઇન ઇટ ગાઈડલાઇન. ઇટ કેન ઓનલી બીકમ ગોલ્ડ ઓર લિટલ પેલ ઓર લિટલ ટાર્નિશ્ડ, અથવા એને આપણે ગરમ કરીએ તો ગોલ્ડન યલો ઓર વ્હાઇટ ગોલ્ડ, ખ્યાલ આવે છે ને? સો ઇટ કેન ઓનલી ગો ઇન ધેટ ગાઈડલાઇન્સ ઓફ કલર, ઇટ કેનોટ બી એની રેન્ડમ કલર. કેન ઇટ બીકમ બ્લુ? નોટ પોસિબલ. તો એ જે ગાઈડલાઇન્સ જે છે, એને એના પ્રિન્સિપલ, એના સિદ્ધાંતો કહેવાય. તો એવી જ રીતે આ દરેક પર્યાય જે છે, એ પર્યાયનો એક ઇનહેરન્ટ સિદ્ધાંત શું છે? કે પ્રાગભાવ છે. પ્રાગભાવ એટલે કે એક પર્યાય એની પ્રીવિયસ પર્યાયથી ઇન્ડિપેન્ડન્ટ છે, ખ્યાલ આવે છે? ઓકે, ફોર એક્ઝામ્પલ, આ ગોલ્ડન બેંગલ વર્તમાનમાં એ બેંગલના ફોર્મમાં છે, રાઈટ? હવે એ બેંગલને તમે એને મેલ્ટ કરીને, લેટ્સ સે યુ કન્વર્ટેડ ઇટ ટુ અ નેકલેસ, તો કોઈ પણ ફોર્મ, કોઈ પણ વર્તમાન પર્યાયમાં એટ અ ટાઈમ એ નેકલેસ અને બેંગલ બે એક સાથે છે નથી, રાઈટ? પહેલા બેંગલ હતી, હવે એ નેકલેસના ફોર્મમાં છે. ધ ટુ ફોર્મ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. આ ખ્યાલો આવે છે કે? આ તો બહુ આપણે સ્થૂળ એક્ઝામ્પલ લઈએ છીએ. હવે જેવી રીતના જીવમાં આવી જાઓ, હવે થોડું કઈ રિયલ એક્ઝામ્પલ લઈએ. જીવમાં આપણને દેર ઇઝ એન ઇનહેરન્ટ નેચર. ઇનહેરન્ટ નેચર શું છે જીવનો? કે જાણવાનું એનું કાર્ય છે, રાઈટ? એનામાં જ્ઞાન નામનું એક ફંક્શન છે જે નિરંતર ચાલ્યા કરે. શું જાણે છે એ આમાં આવી જાય, ખ્યાલમાં? વર્તમાનમાં શું જાણે છે એની પર્યાય છે, વર્તમાનની પર્યાય છે. પણ એની એક બેઝિક ફંક્શન છે કે નહીં, કે જાણ્યા કરશે કંઈક ને કંઈક. સિમિલરલી આ જીવ કેવો છે? અદ્રશ્ય છે, અમૂર્તિક છે, દેખાતો નથી. પછી કેવો છે? કે એનો કોઈક ને કોઈક આકાર હોય છે. કયો આકાર છે? એ વર્તમાન પર્યાય છે, ખ્યાલ આવ્યો ને? વર્તમાનમાં મનુષ્ય આકાર છે, આ પર્ટિક્યુલર સાઇઝ છે. પુરુષ આકાર હોય, પુરુષ આકાર ને સ્ત્રી આકારમાં એ ફરક હોય કે નહીં? તો એ શું આકાર છે? દેટ ઇઝ પર્યાય. પણ કંઈક ને કંઈક આકાર હશે એવી કેપેબિલિટી, દેટ ઇઝ ઇટ પ્રોપર્ટી, અને દેટ નેવર ચેન્જીસ, ખ્યાલમાં આવે છે? ઓકે, હવે જાણવાનું ફંક્શન એઝ અ પ્રોપર્ટી આપણે લઈએ તો જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ, બરાબર? એ ત્રણે, એ બે વસ્તુ સ્વીકારી છે ઇટરનલ, એની કેપેબિલિટી પ્રમાણે એવી ને એવી રહે છે. હવે શું જાણે છે? તો વર્તમાનમાં સપોઝ હું અહીંયા ઉભો છું અને એસી ની હવા ફીલ કરું છું, તો સ્પર્શથી હું એસી ની હવાને જાણું છું, બરાબર? નેક્સ્ટ પર્યાયમાં સપોઝ અહીંયા કંઈક બેલ વાગે અને અવાજ મને સંભળાયો, નેક્સ્ટ પર્યાયમાં એ અવાજ મને સંભળાયો, તો એ સંભળાવવાની પર્યાય આ ફીલ થવાની પર્યાય પર ડિપેન્ડન્ટ છે નથી ને? દરેકે દરેક પર્યાય ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. આ વસ્તુ ખ્યાલમાં આવે છે? જીવમાં, હવે ચલો આપણે બીજું ગુણ લઈએ, ચારિત્ર નામનો ગુણ, જીવ દ્રવ્ય ચારિત્ર ગુણ, અને એની પર્યાય શું છે કે ક્રોધ માન માયા લોભ, એની વિકાર પર્યાય, અને વિતરાગતા એની શુદ્ધ પર્યાય. અત્યારે આપણે ક્રોધ ને લઈએ એઝ એન એક્ઝામ્પલ, કે ગુસ્સો આવે છે. તો હવે સપોઝ આપણે રસ્તા પર જઈ રહ્યા છે અને કોઈ રિક્ષા વાળો આમ કટ મારીને વયો જાય, હા, તો હવે એક કટ મારીને વયો જાય તો સપોઝ બે દિવસે સેમ એક્શન થઈ તો આપણને સેમ ગુસ્સો આવશે? નહીં આવશે ને. સપોઝ આજે આપણે બહુ ફ્રસ્ટ્રેટેડ છે, ઇરિટેટેડ છે ફોર સમ રીઝન, અને ઓલો આવીને કટ મારીને વયો જાય તો એના પર ખૂબ ગુસ્સો આવશે, ખ્યાલ આવે. હવે સપોઝ નેક્સ્ટ ડે વી આર ઇન અ વેરી હેપી મૂડ, કે કંઈક તો થયું, દેર ઇઝ સમ ઇમ્પલ્સ, કે વી આર એવરીથિંગ ઇઝ સક્સેસફુલ, એવરીથિંગ ઇઝ ગુડ, અને એ કટ મારીને વયો જાય, જા ભાઈ ચાલ આજે તારો દિવસ છે, આવે છે કે નહીં એવું? તો આ બે ભાવ જે જુદા થયા, આ બે ભાવ જે જુદા થયા જીવના ગુસ્સાના પરિણામના, આર દે ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર? દે આર નોટ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર એઝ વેલ એઝ આઉટસાઇડ સર્કમસ્ટાન્સીસ, બરાબર? પણ એ આઉટસાઇડ સર્કમસ્ટાન્સીસ અહીંયા આવશે અત્યંત ભાવમાં. અત્યારના તો આપણે જીવના જ્ઞાન ગુણની પર્યાયમાં જ બે, સોરી, ગુસ્સાની પર્યાયમાં જ બે ભેદ પડીએ છે, ખ્યાલ આવે છે? તો જીવના વર્તમાનના ભાવ અને એના ભવિષ્યકાળના ભાવ કે ભૂતકાળના ભાવ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, ખ્યાલ આવે છે? આને કહેવાય પ્રાગભાવ અને પ્રધ્વંસભાવ. પ્રાગભાવ શું કહે છે? વર્તમાન પર્યાયનું જે પણ ભાવો થાય છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ભૂતકાળના ભાવ. પ્રધ્વંસભાવ શું કહે છે? કે વર્તમાનમાં જે ભાવો થાય છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ભવિષ્યના ભાવો. જે રીતના કલ્પેશભાઈ એક્ઝામ્પલ આપતા હતા ને, કે કોઈ બહુ ક્રૂર એકદમ અધમ જીવ હોય, જે રીતના બહુ એકદમ માંસ ખાતો હોય, ચોરી કરતો હોય, વર્તમાનમાં એના પરિણામ કેવા છે? બહુ ક્રૂર પરિણામ છે. બહુ, ફોર એક્ઝામ્પલ, મહાવીર ભગવાનનો જીવ આપણે લઈએ, જે સિંહની પર્યાયમાં હતો ને, સિચ્યુએશનને એનાલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરશો તો બહુ મજા આવશે. મહાવીર ભગવાનનો સિંહે એક હરણને પકડીને મારી નાખ્યું, તો હી વુડ બી ઇન અ વેરી વેરી હેપી મૂડ, ને આવ હરણ આવ ચલ, એવા મૂડમાં હશે? નહીં હોય ને. એને તો ક્રોધ આવતો હશે કે નહીં? એને કેટલી ભૂખ લાગી હશે કે કેટલો ક્રોધ આવતો હશે એ જીવને, અને કેવા ક્રૂરતાના પરિણામ હશે કે ઓલા હરણને પકડ્યું, પાડી નાખ્યું અને ખાય છે. હવે એને ખાવા વખતે કેટલા લોલુપતાના ભાવ હશે, ઇમેજિન કરો ને. આ બધા ભાવ તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે નહીં? અને એમાં બે મુનિરાજ આવ્યા, અને મુનિરાજે ખબર નહીં શું ઉપદેશ આપ્યો. હવે એ મુનિરાજ તો હ્યુમન લેંગ્વેજમાં ઉપદેશ આપે ને, ઓલા સિંહને શું સમજાયું હોય? અને એના ભાવ જે ચેન્જ થયા, અને એને અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન થયું, ખ્યાલ આવે? સમ્યક દર્શન એટલે કે પોતાના આત્માને આત્મા તરીકે એને જાણ્યો, અને બસ એમાં શાંતિમાં લીન થયા. તો હવે કેવા ભાવ છે? એકદમ શાંતિના, હું જ આત્મા છું, અરે તમે મારા કલ્યાણકારક છો, અરે હે જીવ મને માફ કરજે, આ એ જાતના ભાવો થઈ ગયા કે નહીં સડનલી? તો બે ભાવો, વોટ ઇટ શોઝ કે એક ભાવ અને બીજો ભાવ દે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. ગમે તેટલો ક્રૂર જીવ હોય, એ વર્તમાન કાળના ભાવ ભૂલીને ઇમિડિયેટ ફ્યુચરમાં પોતાનું કલ્યાણ કરી શકે છે. તો પ્રાગભાવ શું કહે છે? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ. એટલે કે પૂર્વ પર્યાયમાં તમે ગમે તેવા હો ને, ઇટ ડઝન્ટ મેટર, એને જોઈ જોઈને, એને યાદ કરીને તમે વર્તમાનને નહીં બગાડો, ખ્યાલ આવે છે? એક એક્ઝામ્પલ, આઈ વોઝ લિસનિંગ ટુ સમ ક્લાસ ફોર પ્રિપેરિંગ ફોર ધીસ વન, એક એક્ઝામ્પલ છે. જેના આપણે 10 લક્ષણ આદિ કોઈ મોટો પર્વ હોય ને, તો આપણે આવીને કંઈક નિયમ લઈએ ભગવાન સામે. તો એક જણ હતો, એણે નિયમ લીધો કે ભગવાન આ 10 દિવસમાં હું કોઈને ગધેડો નહીં કહું, હું કોઈને કાંઈ અપશબ્દ નહીં કહું, હું કોઈને ગધેડો નહીં કહું, એવો એણે નિયમ લીધો. હવે એને હેબિટ હશે બહુ બોલવાની, એટલે એણે એવો નિયમ લીધો. ઓકે, હવે પછી નીકળી ગયો, અને ઘરે જતો હતો ત્યાં એ રિક્ષા વાળાએ કટ માર્યો. સેમ થિંગ રાઈટ? અને રિક્ષા વાળાએ કટ માર્યો એટલે આ ભાઈ શું બોલ્યા? અરે ગધેડા, કઈ ખબર પડતી નથી. હવે એને તો નિયમ લીધો હતો ને, તો એને સડનલી સ્ટ્રાઈક થયું, અરે મેં તો નિયમ લીધો હતો, મારે નહોતું બોલવાનું. એટલે પછી એને શું કર્યું? ભગવાન પાસે જઈને, હે ભગવાન, મેં તો નિયમ લીધો હતો હું ગધેડો નહીં બોલું, પણ ઓલા ગધેડાને જોઈને મને ગધેડો બોલવાનો ભાવ થઈ ગયો. હવે શું કરે છે એ ઓલો? તો એને નિયમ લીધો હતો કે હું નહીં બોલું, અને બાય મિસ્ટેક એ ગધેડો બોલી ગયો. અને હવે તો ઇન્ટેન્શનલી 4-5 વાર ગધેડો ગધેડો બોલે છે કે નહીં? તો આમાં શું થાય છે કે વર્તમાન કાળના પરિણામો એને ભૂતકાળની વસ્તુ જોઈ જોઈને, યાદ કરી કરીને વર્તમાનના પરિણામ બગાડે. ખ્યાલ આવે છે? હવે ભૂતકાળમાં જે બાય મિસ્ટેક બોલી ગયો હતો એનો કદાચ એટલો દોષ નથી, એનું એટલું પાપ નથી કે એને ચલો ઓલો એને નિયમ લીધો હતો ને તૂટી ગયો. આપણે કહો પ્રતિક્રમણમાં ઓલો અમિત ગતિ આચાર્યના સામાયિક પાઠના અવતરણો બોલીએ છીએ ને, પછી એમાં 4 વસ્તુ આવે છે, અતિક્રમ, વ્યતિક્રમ, અનાચાર, અતિચાર ને અનાચાર. ખ્યાલ આવે? તેનું ડેફિનેશન તમે વાંચજો. બાય મિસ્ટેક થઈ જાય તો એને માફ છે, એને પ્રોબ્લેમ નથી. પણ જયારે જાણી જોઈને, હે ભગવાન મેં ભૂલ કરી, મારે નહોતું બોલવાનું, એમ કઈ 4-5 વાર ગધડો ગધડો બોલી નાખે, ભગવાનની સામે પાછું બોલે, તો એ વધારે મોટો દોષ છે. એક્ઝામ્પલ આપવાનું કારણ શું છે? હવે આપણે આપણી જાતને ઇવેલ્યુએટ કરીએ. હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ઓર મે બી ઇન એન આવર આપણે ભૂતકાળની વસ્તુ યાદ કરી કરીને આપણે દુઃખી થઈએ છીએ? ખ્યાલ આવે છે ને? કઈ પણ નાની નાની પણ વસ્તુ હોય ને, તો આપણે ભૂતકાળની વસ્તુ યાદ કરી કરીને એના પર રિપેન્ટ કરી કરીને દુઃખી થઈએ છીએ. આઈ વિલ કમ ટુ દેટ, હોલ્ડ ઓન ફોર અ સેકન્ડ. જો આપણે જયારે વર્તમાન કાળ, સી 3 કાળ છે રાઈટ, ટાઈમ સ્કેલ પર તમે જુઓ તો ધેર આર 3 ટાઈમ ફ્રેમ. એક વર્તમાન છે, એક ભૂતકાળની પર્યાય છે, અને એક ભવિષ્યકાળની પર્યાય છે. આ વર્તમાન કેટલું મોટું છે? ક્ષણિક, એક સમયનું છે, એક જ સમયનું છે. આ ભૂતકાળ કેટલું છે? અનાદિકાળનું છે. અને ભવિષ્ય કેટલું છે? અનંતકાળ, અનંતકાળનું ભવિષ્ય. ઓકે, હવે ભૂતકાળ તો પતી ગયું ને, કેન યુ ચેન્જ ઇટ? સપોઝ એ ઓલો ગધેડો બોલી પણ ગયો, કેન હી ઓલું જેવી રીતના ચેટમાં તો વી કેન રિકોલ ધ મેસેજ ઓર ડિલીટ ધ મેસેજ, અને જે બોલેલું છે કેન યુ ડિલીટ ઇટ અગેન? યુ કેનોટ ડિલીટ. જે થઈ ગયું પતી ગયું, ચલો બોલવાનું છોડો, જે ભાવો અંતરમાં થઈ ગયા કેન યુ ડિલીટ ધેટ? તમે બોલો કે ન બોલો, જે અંદરમાં વિચાર કે ભાવો થઈ ગયા એ તો થઈ ગયા ને, પાસ્ટમાં વયું ગયું. હવે ઓકે, હવે ફ્યુચર તો આવ્યું જ નથી, કેન યુ ચેન્જ ઇટ? ફ્યુચર તો હજી થયું જ નથી, તો વી કેનોટ ચેન્જ ઇટ. પાસ્ટ વી કેનોટ ચેન્જ ઇટ, સો વોટ ડુ વી હેવ? વી ઓનલી હેવ પ્રેઝન્ટ, રાઈટ? સો વેધર યુ કોલ ઇટ આર્ટ ઓફ લિવિંગ ઓર વેધર યુ કોલ ઇટ એ જીવનશૈલી, જીવન પદ્ધતિ, વોટ એવર યુ વોન્ટ ટુ કોલ ઇટ, આપણે જૈન શાસ્ત્રોમાં આ સિદ્ધાંતો તો અનાદિકાળના છે કે વર્તમાનમાં જીવો, ભૂતકાળનું યાદ કરીને દુઃખી નહીં થાઓ, અને ભવિષ્યની ચિંતા કરીને દુઃખી નહીં થાઓ. ખ્યાલ આવે? પ્રાગભાવ શું કહે છે? કે વર્તમાન કાળનો ભૂતકાળમાં અભાવ. તો જે ભૂતકાળની વસ્તુ અમે વર્તમાનને ઇન્ફ્લુઅન્સ કરી શકતી નથી, તો ભૂતકાળમાં મેં ગમે તેટલા પાપ કર્યા હોય એને હવે ભૂલી જાઓ, એને વર્તમાનને વર્તમાન પર ફોકસ કરો. વેરી ગુડ, સો આઈ વિલ કમ ટુ ધેટ પોઈન્ટ નાઉ. આપણે જો પ્રતિક્રમણમાં વાંચ્યું હોય ડેફિનેશન, કોઈને યાદ છે પ્રતિક્રમણ કોને કહેવાય? પૂર્વે કરેલા જે શુભાશુભ ભાવો તેનાથી જે જીવ પોતાને પાછો વાળે છે, નિવર્ત આવે છે, તેને પ્રતિક્રમણ કહે છે. એટલે જે પૂર્વે દોષ કર્યા એ દોષની ક્ષમા માગવી, એનું પ્રાયશ્ચિત કરવું, ડેફિનેટલી. જે એટલું પણ કરતો નથી એ જીવ તો સાવ અધમ છે, કેમ કે એને જ્યાં પોતાના દોષનું દુઃખ જ નથી તો એ પ્રાયશ્ચિત પણ કરતો નથી, તો સુધારવાની કઈ કોશિશ બી કરતો નથી, બરાબર. એટલે એ તો સાવ ગયેલો છે. પણ હવે જે પ્રાયશ્ચિત આદિ કરે છે, પોતાના પરિણામોની ક્ષમા આદિ માગે છે, તો ક્ષમા માગતા કેટલો ટાઈમ લાગે? કોઈ પ્રાયશ્ચિત કરતા કેટલો ટાઈમ લાગે? એક ક્ષણમાં જ્યાં એને પોતાના પરિણામોનું દુઃખ થયું, બસ એ જ પ્રાયશ્ચિત છે. હવે એને એ જ પરિણામ કરતો રહે તો એ તો ઉલટું કુ ધ્યાન છે. આર્ત્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાન કહેવાય ને, એ તો ઉલટા ખરાબ પરિણામ છે. યુ હેવ ટુ ક્વિકલી મૂવ ઓન. એ પ્રાયશ્ચિતના ભાવોથી પણ અને પોતાના ભાવોમાં જ્યાં આવે તો ખરું પ્રાયશ્ચિત કહેવાય. ચલાવે છે, ચલો એ ભાવથી મૂવ ઓન થઈ ગયા અને બીજા દોષો કરવા લાગ્યા, એમ નહીં પાછું. ખ્યાલ આવે છે ને? તમે કોઈ દોષ કર્યા, એનું તમે પ્રાયશ્ચિત કર્યું, નાવ યુ આર અલાઉડ ટુ ડુ મોર. ત્યાં ગંગામાં જઈને ડૂબકી લગાવી આવો એટલે પતી જાય, એમ નથી. બોલો. હા બરાબર, સાચી વાત છે. પણ આઈ વુડ લાઈક ટુ કરેક્ટ, સાયન્સ ઇઝ લિમિટેશન. 65,000 થી પણ વધારે ભાવો કરે છે. સાયન્સ 65,000 કેવી રીતના ગણે છે? એક દિવસમાં આટલી સેકન્ડ એના પ્રમાણે ગણતું હશે એવું મને લાગે. આપણે કાઉન્ટ કરી લઈએ કદાચ, તો એક દિવસમાં 65,000 જેટલી સેકન્ડ થતી હશે લગભગ આજુબાજુ. પણ આપણે જૈનિઝમ તો સમય સમયના પરિણામોની વાત કરે છે ને. એક સેકન્ડમાં અસંખ્યાત સમય થઈ ગયા, અને એક દિવસમાં તો કેટલા અસંખ્યાત. તો એક દિવસમાં અસંખ્યાત પરિણામ એને કરી લીધા, અને વધારેમાં વધારે પરિણામો આર્ત્ર રૌદ્ર ધ્યાનના જ છે, આગળ પાછળની ચિંતા કરીને. ચલો આપણે એક એક સમયનું જવા દો. ઓલ ઓફ અસ નાનપણથી લઈને અત્યાર સુધી અને ભવિષ્યમાં પણ આપણે વિચાર કરીએ આપણી જાતનું કે ફ્યુચરના વિઝન ડેવલપમેન્ટ, કોર્પોરેટમાં પણ આપણે વોટ ઇઝ અ ગોલ, ઇમિડિયેટ ગોલ, લોંગ ટર્મ ગોલ, મિડ ટર્મ ગોલ આદિ, અથવા તો ઇવન હાઉસ વાઇફ થી કાંઈ હોય, આજે ઘરે જઈને શું બનાવીશ, સાંજના શું કરીશ, એક મહિનાનું પ્લાનિંગ શું છે આદિ આદિ. તો આપણે મેજોરિટી ઓફ આપણા પરિણામો તો આગળ પાછળનો વિચાર કરવામાં જ જાય છે કે નહીં? તો આ જ એક પ્રોબ્લેમ છે આપણી સાથે કે આપણે જે વર્તમાનને ક્યારે વર્તમાન તરીકે એન્જોય જ નથી કરી શકતા. વર્તમાનમાં કાં તો આપણે ભૂતકાળની ચિંતા કરીએ છીએ, કાં ભવિષ્યકાળની ચિંતા કરીએ છીએ, અને નિરંતર એમાં ને એમાં ડૂબેલા રહીએ છીએ. બીજું એક્ઝામ્પલ છે કે જેવી રીતના કોઈ પ્રથમાન યોગમાં બહુ બધા એક્ઝામ્પલ આવા આવે છે, જેને પુરાણ વાંચ્યા હોય ને તો ખ્યાલ હશે કે જેવી રીતના પદ્મ પુરાણ છે, તો રામ અને લક્ષ્મણ જ્યાં વનવાસમાં હતા તેમણે ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધ કર્યું. કોઈ જે આવા ક્રૂર રાજા હોય, કોઈ એક કોઈ સારા રાજાને થ્રેટ કરતા હોય, અથવા તો કોઈ બહુ અહંકારી હોય, આવી રીતના યુદ્ધ કરે, તો યુદ્ધના અંતમાં શું થાય કે કાં તો એ રાજા સરેન્ડર કરી લે, કાં તો ક્ષત્રિય જેવો હોય તો મૃત્યુ પામે. તો જ્યારે એવા મૃત્યુ પામતા હોય કોઈ રાજા, તો ત્યારે ઘણા બધા જૈન ધર્મી રાજા જ હતા, જ્યાં એને ખબર પડે કે હવે દેર ઇઝ નો પોઈન્ટ ઓફ નો રિટર્ન, તો ત્યાં ને ત્યાં રણભૂમિમાં હાથી ઉપર બેઠા છે અને ત્યાં ને ત્યાં દીક્ષા લઈ લે, ત્યાં ને ત્યાં જ એ હથિયાર ફેંકી દે. એટલે ઘણા બધા તાણ વાઈજા હોય, હવે ખબર છે કે ભાઈ દેર ઇઝ હાર્ડલી એની ટાઈમ લેફ્ટ, હથિયાર ફેંકી દે અને કેશ આદિ લોચ કરવા લાગે. એવું પુરાણમાં લખેલું છે, તમે વાંચી દો. તો જ્યાં એ કેશ લોચ કરે છે, તો જે મહાપુરુષો છે રામ અને લક્ષ્મણ જેવા પણ તરત હથિયાર નીચે મૂકે, રથમાંથી નીચે ઉતરે અને સાષ્ટાંગ પ્રણામ કરે. ખ્યાલ આવે છે? હજી એક સેકન્ડ પહેલા તો આપણો દુશ્મન હતો અને કેવા પરિણામ હતા, અરે છોડીશ નહીં તને તો, ચાર પાંચ બાણ મારી દીધા એટલે ઈઝી વાત છે, ખ્યાલ આવે છે ને? અને એક સમય પછી જ્યાં એના પરિણામ બદલાય છે તો આમના પરિણામ બદલાય છે. અને તરત અરે તમે તો મારાથી પહેલા તમે દીક્ષાથી લઈ લીધી, મારા તમે અનુકરણીય છો, હવે પંચ પરમેશ્વરમાં આવી ગયા, ખ્યાલ આવે છે કે નહીં? હા, તો હવે એમને તરત પ્રણામ કરો. તો આ શું થાય છે, જીવના પરિણામો બદલતા કેટલી વાર લાગે? એક ક્ષણમાં બદલાય છે કે નહીં? સારામાંથી ખરાબ થતા પણ એક ક્ષણ લાગે છે, ખરાબમાંથી સારા થતા પણ એક ક્ષણ લાગે છે. ધ પોઈન્ટ ઇઝ કે જ્યાં આપણી પાસે વર્તમાન કંટ્રોલમાં છે તો ભૂતકાળમાં જેવા પણ ભાવ કર્યા હોય તમે એક ક્ષણમાં એનાથી પાછા વળો, એ ભાવો ન થવા જોઈતા હતા એવો જ્યાં વિચાર કર્યો અને આપણને અંદર અંદરથી ખેદ વર્તે છે, અંદરથી સોરો ફીલ થાય છે, બસ એક પ્રાયશ્ચિત છે. અને ત્યાંથી આગળ વધીને જ્યાં પોતાના આત્મામાં લીન થાય છે તો એ ખરેખરું પેલું કહેવાય છે પ્રતિક્રમણ. જે પ્રતિક્રમણ ને પ્રાયશ્ચિતમાં શું ફરક? પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિતમાં શું ફરક? વેરી ગુડ. કે પ્રાયશ્ચિત શું છે કે જે આપણે દોષ કર્યા એ દોષનો આપણને અંદરથી ખેદ કંઈક અંદરથી ફીલ થવું કે આઈ શુડ નોટ હેવ ડન ધીસ, એ પ્રાયશ્ચિત છે. હવે એના પછી જે આપણી બધી એક્શન કરીએ છીએ એ તો એક ક્રિયામાં આવી જાય છે, એ જવા દો. હવે એનાથી આગળ વધીને કે જેને નહોતું કરવું જોઈએ તે સોરો થયું, એનાથી આગળ વધીને હવે કરવાનું શું? તો જ્યાં જીવ એમાંથી આગળ વધીને પોતાના આત્માને સમજવામાં, વિચારવામાં, એમાં લીન થવામાં આગળ વધે છે એ ખરેખરું પ્રતિક્રમણ છે. શુભાશુભ ભાવોથી નિવર્તીને, પૂર્વે કરેલા શુભાશુભ દોષોથી જે નિવર્તે છે, પાછો વળે છે, એ આત્મા પ્રતિક્રમણ છે. એટલે પાછો વળીને પોતાના આત્મામાં લીન થાય છે, આત્મા પ્રતિક્રમણ છે. તમે આ બધા સિદ્ધાંતો તમે જુઓ અને વિચાર કરો. આ જે સિદ્ધાંત છે આપણે પ્રાગભાવ પ્રધ્વંસાભાવ, તમે એને સોશિયલ લેવલ પર લેવા જાઓ તો વર્લ્ડ પીસ માટે પણ આ જ એક ઉપાય છે. આજે મને કોઈ બે જણ વચ્ચે વેરભાવ હોય તો તમે ગમે તેટલું વેરભાવને કારણે એકબીજા પર સપોઝ એકબીજાને મારી પણ નાખો તો ઓલો પર્સન તો મરી ગયો, સામે વેરી મરી ગયો, પણ વેર ભાવ મળતો નથી. એક્ઝામ્પલ, પાર્શ્વનાથ ભગવાનને કમળ ભવો ભવ સુધી બધું ચાલ્યા કરે, પણ જ્યાં એકબીજાને ક્ષમા માંગી, કઈ મેં તમારી ક્ષમા માંગી, કઈ મારી ભૂલ થઈ ગઈ હશે, તમે મારી ક્ષમા માંગી, મેં ક્ષમા તમને આપી દીધી, ચલો તમે મારા પ્રત્યે કઈ દોષ કર્યા છે મારી ઈએ યાદ ન કરો, તો ત્યાં વેર ભાવ જ નાશ થઈ જાય. આ ખ્યાલ આવે છે કે નહીં? આપણો જૈન ધર્મ ઇઝ ધ ઓનલી વે ઓફ ગેટિંગ વર્લ્ડ પીસ ઓલસો. આજે તમારી સામે ઓછામાં બિન લાદેન ઉભો રહી જાય, એક સમય પહેલા એ તમને હેરાન કરતો હોય કોઈક રીતે, અને હવે તમારી માફી માંગે તો તમારું હૃદય એટલું મોટું છે કે તમે એને માફ કરી દો, ખ્યાલ આવે છે કે નહીં? સો ઇટ ઇઝ નોટ ઓનલી, આપણે જૈનિઝમ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ એમ કહો ને કોન્સેપ્ટ એવરીવેર, કે જે ભાવથી આપણે ક્ષમા માંગીએ છીએ એટલા જ સરળ ભાવથી આપણને ક્ષમા આપતા પણ આવડવું જોઈએ. અને આપણે જૈન ધર્મ જે મુમુક્ષુ હોય એ તો એટલા કોમળ હોય કે કોઈ પણ ભાવની તરત ક્ષમા માંગી લે, કે ભાઈ મારે કારણે કોઈ બીજાને દુઃખ પણ થયું કે બીજાનો ભાવ પણ ખરાબ થયા તો ભાઈ મને માફ કરો. તો એને જ કહેવાય ક્ષમા ભાવ રાખવો. જો આપણે ઓલું છે ને, આવે છે ને એક આપણું ઓલું બહુ ફેમસ સામાયિક વાક્ય શું છે, ડોન્ટ રિમેમ્બર, પ્રેમ ભાવ હો સબ જીવો પર ગુણી જનો મેં હર્ષ પ્રભો, પછી શું છે આગળ, દુખિયા પ્રેમ ભાવ હો સબ જીવો પર ગુણી જનો મેં હર્ષ પ્રભો, કરુણા સ્ત્રોત રહે દુખિયો પર દુર્જન મેં મધ્યસ્થ. કોઈ દુઃખી હોય તો એને જોઈને આપણને કરુણા થાય છે, અને કોઈ દુષ્ટ હોય
તો એના પ્રત્યે મધ્યસ્થ ભાવ. મધ્યસ્થ એટલે કે ભાઈ ઠીક છે, આના કર્મ એવા જ હશે. એને વન પર્સન એક દ્રવ્ય બીજા દ્રવ્યને બદલી શકતો નથી, બરાબર. તો કોઈને ક્ષમા માંગવી ઇઝ નોટ અ મ્યુચ્યુઅલ પ્રોસેસ. કોઈને ક્ષમા માંગવી કે ક્ષમા આપવી ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ. સામેવાળો કદાચ તમને માંગે બી નહીં ક્ષમા, પણ તો પણ તમે હૃદયથી એને માફ કરી દો તો એને ક્ષમા આપવી જ છે. અને તો પણ એવું કર્યા કરે તો હશે ભાઈ. એવા જીવો વિશ્વમાં ચાર ગતિ છે ને, તો ચારે ગતિમાં જવા વાળા જીવો પણ તો હોવા જોઈએ કે નહીં? તો સમજો કોઈને એવા દુષ્ટ પરિણામ છે કે હવે નરકમાં જવાનું છે, તો એક્સેપ્ટ ત્યાં ઠીક છે, આવા જ જીવો હશે, નો પ્રોબ્લેમ ભાઈ, તું એવો રહે, આપણે ફ્યુચરમાં સિદ્ધ ગતિઓ મળવાના જ છે. ઓકે ભાઈ ભાઈ, યુ ગો ધેર, આઈ વિલ ગો હિયર, વી વિલ મીટ અગેન. ખ્યાલ આવે છે? જો આને તમે ક્રમબદ્ધ પર્યાય કહો કે એને તમે વસ્તુ સ્વતંત્ર કહો કે જે કેવું એ કહો, જેના જેવા ફ્યુચર ડેસ્ટિનેશન હશે એના પરિણામ પણ એવા જ થશે. પરિણામ એવા થશે એટલે કોઈ આવીને એવા પરિણામ કરી નથી નાખવાનું. જીવ સ્વતંત્ર રીતે એવા પરિણામ કરશે કે ભાઈ એની કદાચ કુગતિ હશે તો એક દુષ્ટ પરિણામ જ કરશે. નહી તો ત્યાં આટલા બધા અસંખ્યાત વેકન્સી છે એને ભરશે કોણ? અને સ્વર્ગમાં ઓવરલોડ થઈ જશે, પોપ્યુલેશન વધી જશે ત્યાં, એવું પોસિબલ નથી. ચલાવે છે? દરેક જગ્યાની ફિક્સ વેકન્સી છે. તો જેના જેવા ફળ થવાના હશે એના પરિણામ એવા જ થશે. દેટ ઇઝ વન વે ઓફ થિંકિંગ ઓર સેઇંગ. ધી અધર વે ઓફ થિંકિંગ ઓર સેઇંગ ઇઝ, એ જીવ જેવા દુષ્ટ પરિણામ કરે છે તો એને એવું જ મળશે ને. ખ્યાલ આવે છે? યુ કેન ઇધર લુક રિટ્રોસ્પેક્ટિવલી ઓર યુ કેન લુક પ્રોસ્પેક્ટિવલી કે ભાઈ આને આવું કર્યું એટલે એવું થયું. દે આર ટુ વે ઓફ સેઇંગ ધ સેમ થિંગ. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા શું વાત કરીએ છીએ? રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ, વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ અને વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ. I have written 14 different points to discuss. I think I have covered 3. એટલે આ વસ્તુ છે ને, આમાંથી ડેફિનેશનલ વાઇઝ કે ભેદ પ્રભેદ વાઇઝ ઇઝ નોટ મચ ટુ લર્ન. આ આપણને કોન્સેપ્ચ્યુઅલી સમજાઈ ગયું કે દરેકે દરેક પર્યાય દરેકે દરેક દ્રવ્યની સ્વતંત્ર છે. તો એક પર્યાયનો એની કાં તો ભૂતકાળની પર્યાયમાં અથવા એની ભવિષ્યની પર્યાયમાં કોઈ ઇન્ફ્લુઅન્સ નથી. માટે વર્તમાન પર્યાય જે આપણી હાથમાં છે અત્યારના વર્તમાનમાં, એમાં શું પુરુષાર્થ કરવો એ તો આપણી વાત છે ને, આપણી કેપેબિલિટી છે. તો એને મેક્સિમમ યુટિલાઇઝ કરવું એ પોઝિટિવ સેન્સમાં થિંકિંગ કરવા માટે આવી રીતના આ સિદ્ધાંતો આપણને અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે. હું એજ કીધું ને, તમે આર્ટ ઓફ લિવિંગ કહો કે પોઝિટિવ થિંકિંગ કહો કે જે કેવું હોય કહો, પણ ઇટ્સ ઓલ કમિંગ ફ્રોમ આપણા જૈનિઝમ ના સિદ્ધાંતો. ખ્યાલ આવે છે? જો બીજી એક વસ્તુ આઈ વોન્ટ ટુ લીવ વિથ ધીસ ફાઇનલ પોઈન્ટ, અત્યાર સુધી આ જે પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવની આપણે જે વાત કરી, ઇટ અપ્લાય ટુ ટુ પર્યાય ઓફ ધ સેમ દ્રવ્ય. આગળ પાછળની પર્યાય ઓફ ધ સેમ દ્રવ્ય, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ ઇન ધેટ. હવે જે આપણે અન્ય અન્ય ભાવની વાત કરશું તો ઇટ અપ્લાય ટુ પ્રેઝન્ટ પર્યાય ઓફ ટુ ડિફરન્ટ દ્રવ્ય. ખ્યાલ આવે છે? અન્યોન્ય ભાવ વિલ અપ્લાય ટુ પ્રેઝન્ટ પર્યાય ઓફ ટુ ડિફરન્ટ દ્રવ્ય. રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ અપ્લાય ટુ ટુ પર્યાય ઓફ ધ સેમ દ્રવ્ય. અને અત્યંત ભાવ અપ્લાય ટુ ટુ દ્રવ્ય ઇટસેલ્ફ, નોટ પર્યાય. ખ્યાલ આવે છે? તો આપણે આ બે ની ચર્ચા કરી, આ બાકીના બે ની આપણે આગળ કરશું. ચિનવાણી સ્તુતિ લઈએ. હે જિનવાણી ભારતી, તોહી જપો દિન રેન, જો તે શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જિનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જિનવાણી માતનો.